नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सवसाहुनम् अरिहंत सिद्ध सूरी उपाध्याय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक उपकारी है। तीन को स्वरूप जान राग से भई जो भक्ति काय को नमाई तुम्हें को उचारी है। धन्य धन्य तुम्हें से काज सब आज भय कर जोरी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है।
रविवार की पाठशाला नो विषय हमारा सुधी आपणे घणा बधा महत्वपूर्ण विषयों पर चर्चा करी। सौथी पहलो विषय आपणे आत्मा अने परमात्मा नुं स्वरूप लीधुं हतुं। एना पछी द्रव्य गुण अने पर्याय नुं स्वरूप आपणे विस्तार थी समझ्या। एना पछी आपणे सात तत्व नुं स्वरूप समझ्या। एना पछी रत्नत्रयी नुं स्वरूप समझ्या। एना पछी चार अभाव नुं स्वरूप समझ्या। आटला विषयों विस्तार थी आपणे अहींया चर्चा में लीधा छे। चार अभाव नी चर्चा विस्तार थी कर्या बाद हवे आजे आपणे एक बहु महत्वपूर्ण विषय ऊपर चर्चा प्रारंभ करीए छे। जे विषय नुं नाम छे पांच भाव। पांच भाव आ विषय ऊपर आपणे विस्तार थी चर्चा करवानी छे। पांच भाव नी चर्चा जीनागम में घणी बधी जगह आवी छे। आपणे त्रण शास्त्रना आधारे पांच भावनी चर्चा करशुं। बहु विस्तार थी आपणे चर्चा करशुं। बहु विस्तार वाळो आ विषय छे। पांच भाव ज्यारे आपणे विषय भणशुं त्यारे आपणा घणा बधा सिद्धांतो हजी वधारे क्लियर थशे। बने तो आपणे थोड़ू कर्णनियोग थी पण ब्लेकबोर्ड पर आपणे थोड़ी ज्यारे वच्चेनी चर्चा करवानो अवसर आवशे त्यारे आपणे करशुं। सौथी पहला कया शास्त्रोना आधारे आपणे पांच भावनी चर्चा करवानी छे ए आपणे जोईए। अहींया स्क्रीन ऊपर एक शास्त्र खुल्लू छे जे छे तत्वार्थ सूत्र मोक्ष शास्त्र। अने ए मोक्ष शास्त्रनो बीजो अध्याय अने एनुं पहेलुं सूत्र पांच भाव संबंधी पहेलुं सूत्र अहींया आ स्क्रीन ऊपर तमने देखाय छे। तो आ एक ग्रंथ आपणी चर्चानो विषयनो आधार रहेशे। पछी एक ग्रंथ छे भाव दीपिका। तमे नाम सांभळ्युं छे भाव दीपिका नामक एक ग्रंथ छे। आ ग्रंथनी रचना पंडित श्री दीपचंदजी कासलीवाल एमणे आ ग्रंथनी रचना करी छे। आ जो आ ग्रंथ छे भाव दीपिका। तमे नहीं मानो आ आखो जे ग्रंथ छे आ ग्रंथमां जे जीवना असाधारण पांच भावनी आपणे जे चर्चा आजे प्रारंभ करवाना छे એ પાંચ ભાવની ચર્ચા આ આખા ગ્રંથમાં છે। એના સિવાય બીજું કાંઈ નથી આ ગ્રંથમાં। ખાલી પાંચ ભાવોનું વર્ણન છે। એ પાંચ ભાવોના ભેદ પ્રભેદ એનો વિસ્તાર એક એક ભાવમાં કયા કયા પ્રકારના જીવના પ્રણામ થાય બધી જ ચર્ચા આ ગ્રંથમાં દીપચંદજી પંડિતજીએ કરી છે। તો આ પણ એક આપણી ચર્ચાનો આધાર રહેશે। અને ત્રીજું જે તત્વજ્ઞાન પાઠ મારા ભાગ બે તો એના આધારે પણ આપણે થોડીક ચર્ચા કરશું। તો આ પ્રમાણે ત્રણ ગ્રંથના આધારથી આપણે પાંચ ભાવ નામક બહુ મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા પ્રારંભ કરવાની છે। આ વિષયમાં પ્રેક્ટિકલ ચર્ચા તો આવશે જ પરંતુ એની સાથે સાથે થિયરીની પણ ઘણી બધી ચર્ચા આવશે। એકવાર તમે આ વિષય ભણશો પછી પૂજ્ય ગુરુદેવજીના પ્રવચનો સમજવામાં બહુ સહેલાઈ થશે. બધાને સમજાય છે? પણ હજી વિસ્તાર અને હજી ગહેરાઈથી આપણે પ્રવચનોના ભાવો પકડી શકશે. હું અધિક ભૂમિકા ન બનાવતા પાંચ ભાવ વિષય પ્રારંભ કરું છું. આજે આપણે થોડા ભેદ પ્રભેદ અને થોડીક એની ભૂમિકા જોવાની છે. સૌથી પહેલો પોઈન્ટ આજે આપણે જે લઈએ છીએ એ છે કે પાંચ ભાવમાં જે ભાવ શબ્દ છે, પાંચ ભાવ એટલે પાંચ પ્રકારના ભાવો છે. હવે આ પાંચ પ્રકારના જે ભાવોની ચર્ચા આપણે કરવાના છે એ ભાવો જીવના અસાધારણ ભાવ છે. ખ્યાલ આવે છે શું કહું છું? જીવના અસાધારણ ભાવ છે. એટલે કે જીવ સિવાય બાકીના જે પાંચ દ્રવ્ય છે, પૂતગલ, ધર્માસિકાય, અધર્માસિકાય, આકાશ અને કાળ, એ પાંચ દ્રવ્યમાં આ પાંચ પ્રકારના ભાવો જોવામાં આવતા નથી. એટલે માટે આ ભાવોને કીધા જીવના અસાધારણ ભાવ. જીવ સિવાય કોઈ દ્રવ્યમાં આ ભાવ જોવામાં નહીં આવે. આ પહેલો પોઈન્ટ. બધાને સમજાય છે? ખ્યાલ આવે છે? અરે હાજી કે નાજી? વેરી ગુડ. હવે બીજો પોઈન્ટ જો કે જે ભાવ શબ્દ છે, તે ભાવ શબ્દનો પ્રયોગ જીનાગમમાં ઘણી બધી અપેક્ષાથી કરવામાં આવે છે. આપણે થોડીક એની ચર્ચા કરીને આ વિષય પ્રારંભ કરીએ છીએ. સૌથી પહેલા જે ભાવ શબ્દનો પ્રયોગ જીનાગમમાં બહુ કોમનલી થાય છે એ ભાવ શબ્દનો અર્થ છે હોવા પડો. પહેલો અર્થ, છ સાત અર્થ છે ભાવના. ભાવ શબ્દના અર્થ જીનાગમમાં ક્યાં ક્યાં કેવી રીતના કરવામાં આવે છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સૌથી પહેલા ભાવ શબ્દનો અર્થ કે હોવા પડો. ભાવ એટલે અસ્તિત્વ, સમજાય છે? અસ્તિત્વ એટલે કે જેની આપણે ચર્ચા કરી રહ્યા છે. અહીંયા જો મારી સામે ઉપર કઈક છે, ઉપર જો કેમ જોવો છો? અહીંયા મારી સામે જે ભાવ શબ્દનો અર્થ જીનાગમમાં સૌથી પહેલો છે હોવા પડું, અસ્તિત્વ. પૂછીશ હું કોઈને પણ જે ઉપર જોશે એને ખાસ પૂછીશ, સમજાય છે? હોવા પડું એટલે અસ્તિત્વ. એ જેની ચર્ચા આપણે કરી રહ્યા છે, જે તત્વની ચર્ચા, જે દ્રવ્યની ચર્ચા કરી રહ્યા છે, એના ભાવોની ચર્ચા જે કરી રહ્યા છે, એનું અસ્તિત્વ આ વિશ્વમાં છે, એને કહેવાય ભાવ. ખ્યાલ આવે છે? અસ્તિત્વ વગર ચર્ચા કેવી રીતના થાય? હોવાપણું તો હોવું જોઈએ ને, એનું અસ્તિત્વ તો હોવું જોઈએ ને, એ પદાર્થ હાજર તો હોવો જોઈએ ને વિશ્વમાં. તો કે છે ભાઈ, ખબર પડે છે? આપણે માનીએ કે ના માનીએ? તું માને યા ના ભીમાને, તું માને યા ના ભીમાને, પરમાત્મ પના કમ ના હોગા, જિસકી ચર્ચા ઇતની સુંદર તો વો કિતના સુંદર હોગા. માનીએ કે ન માનીએ, આપણે આપણા અસ્તિત્વને જે પ્રમાણે છે એ રીતે માનીએ કે ન માનીએ, પરંતુ આપણા ભાવમાં, આપણા અસ્તિત્વમાં કોઈ પ્રકારની કમી આવતી નથી. તો પહેલો અર્થ ભાવનો શું થયો? હોવું, હોવાપણું, અસ્તિત્વ. ખ્યાલ આવે છે બધાને? પહેલો અર્થ શું થયો? અસ્તિત્વ. અસ્તિત્વ નામનો ગુણ છે ને આપણામાં, આત્મામાં અને બધા જ દ્રવ્યમાં એક અસ્તિત્વ નામનો ગુણ છે. આત્માની એક એવી અદ્ભુત વિશેષતા છે કે વિશેષતાના કારણે આત્મા અનાદિ કાળથી છે અને અનંત કાળ રહેવાનો છે. એવી આત્માની એક વિશેષતા, એનું નામ અસ્તિત્વ છે, જેને આપણે અહીંયા ભાવ શબ્દથી સંબોધન કરીએ. પહેલો અર્થ સમજાયો? ખ્યાલ આવે છે પહેલો અર્થ? હવે બીજો અર્થ જુઓ. બીજો અર્થ ભાવનો જીનાગમમાં જે આવે છે એ અર્થ છે ગુણ અને પર્યાયો. ગુણોને પણ ભાવ શબ્દથી સંબોધન કરવામાં અને પર્યાયોને પણ ભાવ શબ્દથી સંબોધન કરવામાં. આપણે કહીએ ને ભાવ કેમ બગાડો છો, ખ્યાલમાં છે? ભાવ સુધારો, ભાવ સારા રાખો. ખ્યાલ આવે છે? ભાવ સારા રાખો એટલે શું? કે પર્યાય, પર્યાય સમજાય છે, અવસ્થા. એટલે એ પર્યાયને પણ ભાવ શબ્દથી સંબોધન કરવામાં આવે છે. તો બીજો અર્થ શું થયો ભાવનો? બીજો અર્થ ગુણ અને પર્યાય. ગુણોને પણ ભાવ અને પર્યાયોને પણ ભાવ શબ્દથી જીનાગમમાં સંબોધન કરવામાં આવે. બે અર્થ થયા. કોણ બોલશે? બોલો. એક તો પહેલો અર્થ થયો હોવાપણ, પહેલો અર્થ થયો અસ્તિત્વ. ખ્યાલ આવે છે? આપણું અસ્તિત્વ જે પ્રમાણે છે, જેવું છે, એ પ્રમાણે આપણે એક સમય માટે પણ સ્વીકાર કર્યો નથી. આપણે કોને આપણું અસ્તિત્વ માનીએ છીએ? આ શરીરને, આ દેહને, સમજાય છે? એનાથી હું છું. આ શરીરના આધારે હું જીવું છું, આયુના આધારે હું જીવું છું, ઇન્દ્રિયોના, શ્વાસોશ્વાસ, મન, વચન, કાય આદિ બળના આધારે હું જીવું છું એવું આપણે માનીએ છીએ. પણ ખરેખર તું 10 પ્રાણથી નથી જીવતો, તું તારા ચૈતન્ય ભાવ પ્રાણથી જીવે. કઈ શક્તિ? કઈ શક્તિ? સુતારી શક્તિ માંથી કઈ શક્તિ? બહુ સરસ, જીવત્વ શક્તિ. પહેલી શક્તિ છે ને જીવત્વ શક્તિ. તો તું તારા જીવત્વ ચૈતન્ય રૂપ ભાવ પ્રાણ થી જીવે છે, એટલે આપણું એક નામ છે જીવ. હું કોણ છું? આપણે બોલીએ છીએ ને હું જીવ છું. અરે બોલીએ છે કે નહીં? બોલો બધા, હું જીવ છું. મારામાં જ્ઞાન છે અને હું જ્ઞાનથી તમે કે સાચું બાલબોધ ભણાવો. અને આપણે બધા બાલબોધ ના સ્ટુડન્ટ છે, સમજ્યા? શું બોલ્યા આપણે? હું જીવ છું, મારામાં જ્ઞાન છે અને હું જ્ઞાનથી. પાછળથી તો અવાજ જ નથી આવતો, થાકી ગયા લાગે. બોલો જોશી, બોલો. હું જીવ છું, મારામાં જ્ઞાન છે અને હું જ્ઞાનથી રૂપિયા પૈસા ને જાણું. જ્ઞાનથી, જ્ઞાન, જ્ઞાનથી શું જાણવું? કોને જાણવું? બોલો કોને જાણવું અને કોને જાણી રહ્યા છે? શેમાં જાણવામાં ઉપયોગ લાગ્યો છે? બોલો. અને ખરેખર કોને જાણવું જોઈએ, કોને જાણવામાં ઉપયોગ લાગવો જોઈએ એ સમજવાનું છે. એ પાંચ ભાવમાં આપણને આચાર્ય દેવ સમજાવશે. ખ્યાલ આવે છે? પાંચ ભાવના નામ કોઈને આવડતા હોય તો મનમાં યાદ કરી રાખજો. હું હમણાં 5 મિનિટમાં પૂછવા, હાથ ઉપર તરત થઈ જાય, સારું છે? ચલો, તો બે અર્થ થયા. કયા કયા રૂપાબેન? એક તો અસ્તિત્વ, ઓહો, અને એક ગુણ, અને ત્રીજો અર્થ. ત્રીજો અર્થ જે પર્યાય કીધું ને, હવે એના બે અર્થ. ઓહો, આત્મામાં ભાવ શબ્દ, ભાવ શબ્દ આત્મામાં પરના લક્ષથી, ત્રીજો અર્થ કરું છું ભાવનો. આત્મામાં પરના લક્ષથી પ્રતિ સમય જે મોરા, દ્વેષ આદિ વિકારી ભાવો ઉત્પન્ન થાય એને પણ ભાવ કહેવામાં આવે. ત્રીજો અર્થ સમજાયો? શું કીધું? પરના લક્ષથી આત્માની પર્યાયમાં પ્રતિ સમય જે વિવિધ પ્રકારના અસંખ્યાત લોક પ્રમાણ જે રાગાદી ભાવો ઉત્પન્ન થાય એ રાગાદી ભાવોને પણ જીના ગમમાં ભાવ શબ્દથી સંબોધન કરે. પણ એ ભાવ કેવા છે, સારા કે ખરાબ? બોલો, વિભાવ. બહુ સરસ. વિકાર છે, અશુદ્ધતા છે. કેમ? કારણ કે આત્માને ભૂલીને પરના લક્ષ્યથી આ પ્રકારના ભાવો ઉત્પન્ન થાય છે. સમજાય છે? પરના લક્ષ્યથી, પર કરાવે છે કે પરનું લક્ષ્ય કરે છે જીવ? વિભાવ પર કરાવે કે પરનું લક્ષ્ય કરવાથી થાય? અરે બોલો, કે પર કરાવે? સામે પૈસા હોય ને રાગ ન થાય એવું બને? અરે બોલો, એવું બને? પૈસા હોય, સારી સારી સામગ્રીઓ હોય અને આત્મામાં રાગ ન થાય એવું બને? બોલો, બને? અરે બને કે નહીં? છે કોઈ એવા જીવો આ વિશ્વમાં કે સામે લોકાલોક જણાય છે? અરે આ પૈસા તો ઠીક છે, હવે કઈ નથી, લોકાલોક જણાય છે. સમજાય છે? લોકાલોક ઝલકતે જિસમે એસા પ્રભુ કા કેવલ જ્ઞાન, લીન રહે નિજ શુદ્ધા તમ મેં પ્રતિક્ષર હો આનંદ મહાન. બોલો, લીન રહે નિજ શુદ્ધા, આપણને આનંદ છે કે નહીં? આપણે પરમાં લીન છે ને આનંદ છે, ભગવાન સ્વમાં લીન છે ને આનંદ, આનંદ તો મેં છે ને. અરે બોલો, છે કે નહીં કો? અરે આનંદ, આનંદમાં કેટલો ફરક છે. આપણો આનંદ જે આપણે આનંદ માનીએ છીએ, સુખ માનીએ છીએ, ખરેખર એ સુખ અને આનંદ છે કે માત્ર સુખનો આભાસ છે? જલ્દી બોલો, જોરથી બોલો ને તો હું આગળ નહીં વધું. સુખ છે કે સુખનો આભાસ છે? અને ભગવાનને સુખ છે કે સુખનો અભાવ છે? કેમ કેમ? કારણ કે લીન રહે નિજ શુદ્ધા તમ મે પ્રતિક્ષણ હો આનંદમાં. જાયક પર દ્રષ્ટિ જમ જાય જબ જિનવર કે દર્શન પા. મૌન વ્રત ન હોય તો બોલવાની છૂટ છે કોઈને? ઓકે, તો ત્રણ અર્થ થયા. નહીં, કેટલા થયા? ત્રણ. કયા કયા? જલ્દી ત્રણનો અર્થ ચાલે છે. બહુ સરસ. પહેલું હોવા પણ અસ્તિત્વ, બીજું ગુણ અને ત્રીજું આત્મામાં પરના લક્ષી પ્રતિ સમય ઉત્પન્ન થવા વાળા વિવિધ પ્રકારના મોરાગ દ્વેષના પરિણામ, એને પર ભાવ શબ્દોથી શબ્દથી સંબોધન કરવામાં આવે. આખો દિવસ શું થાય છે આત્માની પર્યાયોમાં? બોલો, આખો દિવસ વિચાર કરો પરનું લક્ષ અને પરના લક્ષથી નિરંતર સ્વરૂપને ભૂલીને વિવિધ પ્રકારના રાગાદી ભાવોનો જન્મ થાય. હવે રાગાદી ભાવ વર્તમાનમાં દુઃખદાયી છે અને એ રાગાદી ભાવના નિમિત્તે કર્મ પણ થાય છે અને એ કર્મનો ઉદય આવે ત્યારે એ ભાવિમાં પણ દુઃખ ઉત્પન્ન કરાવનાર છે. સમજાય છે? ખ્યાલ આવે છે? હવે ચોથો અર્થ બહુ સરસ છે. ચોથો અર્થ છે ભાવનો કે આત્મામાં આત્માના લક્ષથી આત્માની પર્યાયમાં આત્માના અનુભવ વડે આત્માનો આનંદ પ્રગટ થવો, એ આનંદનો ભાવ, સમ્યક દર્શનનો ભાવ, સુખનો ભાવ, શાંતિનો ભાવ, વિતરાગતાનો ભાવ, નિરાકુરતાનો ભાવ, ધર્મમય ભાવ, એ ભાવને પણ ભાવ શબ્દોથી સંબોધન કરવા. હવે તમે આવું લખવા બેસો તો કેમ ચાલશે? ખાલી એમ લખો ને કે શુદ્ધ ભાવ. પહેલા શું લખ્યું? અશુદ્ધ ભાવ. એની પહેલા લખ્યું ગુણ અને પર્યાય, અને એની પહેલા લખ્યું અસ્તિત્વ. એમ લખો શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવની વ્યાખ્યા અને શુદ્ધ ભાવનું સ્વરૂપ તો સમજાય ને? શુદ્ધ ભાવ કોને કહેવાય? આત્માના શુદ્ધ સ્વભાવના લક્ષથી. સમજાય છે? શુદ્ધ સ્વભાવના લક્ષથી. કોનું લક્ષ્ય? શુદ્ધ સ્વભાવ, ભગવાન આત્મા, ધ્રુવ આત્મા, પારિણામિક ભાવ, જેની આપણે ખૂબ ચર્ચા કરવાના છે. એવા સ્વભાવના લક્ષથી પર્યાયમાં રત્નત્રયનો ભાવ પ્રગટ થવો, સંવર નેજરા અને મોક્ષનો ભાવ પ્રગટ થવો, સ્વાભાવિક ભાવ પ્રગટ થવો, સ્વભાવની જાતિનો ભાવ પ્રગટ થવો, આનંદનો ભાવ પ્રગટ થવો, સુખનો ભાવ પ્રગટ થવો, વિતરાગતામય ભાવ પ્રગટ થવો, એનું નામ છે ભાવ. એટલે એ પણ એક ભાવ છે. પણ એ ભાવ કેવો છે? સારો કે ખરાબ? અરે શુદ્ધ છે પણ સારો કે ખરાબ? સુખદાયી છે કે દુઃખદાયી? પ્રગટ કરવા યોગ્ય ઉપાદેય છે. સ્વભાવની જાતિનો ભાવ છે. સ્વભાવના આશ્રયથી ઉત્પન્ન થવા વાળો ભાવ છે. છે કોઈ એવા જીવ જે સ્વભાવનો આશ્રય લઈને બેઠા છે હમણાં? અરે છે કે નહીં કો? અરે અનંત જીવો છે. સિદ્ધાલયમાં જેટલા પણ સિદ્ધ પરમાત્માઓ છે, સિદ્ધાલયમાં નિગોદના જીવો પણ છે. સમજાય છે? સિદ્ધાલયમાં નિગોદના જીવો પણ છે, સિદ્ધાલયમાં સિદ્ધો પણ છે, સિદ્ધાલયમાં એકેન્દ્રીય જીવો પણ છે, સિદ્ધાલયમાં બહુ બધા જીવો છે, બહુ બધા પ્રકારના જીવો છે. પરંતુ જે જીવ પોતાના આત્મામાં ડૂબેલા છે એ જીવને પ્રતિ સમય પર્યાયમાં આનંદનો ભાવ પ્રગટ થાય છે. અને જે જીવ ત્યાં પણ સ્વરૂપની વિરાધ ન કરે છે એ જીવ ત્યાં પણ કેવો છે? તો કે અનંત દુઃખી છે. ત્યાં એક જીવ અનંત દુઃખી છે અને એક જીવ અનંત સુખી છે. શાસ્ત્રમાં એમ આવે છે કે સિદ્ધોના સુખનો અનુભવ સિદ્ધો જ કરે અને નિગોદના દુઃખનો અનુભવ નહીં, નિગોદના દુઃખનું જ્ઞાન સિદ્ધો જ કરી છે. શું કીધું? બે વાક્ય જલ્દી જલ્દી જલ્દી. સિદ્ધોના સુખનો અનુભવ સિદ્ધો જ કરે અને નિગોદના દુઃખનું જ્ઞાન સિદ્ધો જ કરી શકે. આપણા જ્ઞાનમાં તાકાત જ નથી કે નિગોદના જીવ પ્રતિ સમય કેવા દુઃખનો અનુભવ કરે છે એને આપણે જાણી શકીએ. ભલે આપણે ભોગવીને આવ્યા છે અને હજી આ ભવમાં તત્વ નહીં સમજીએ, શુદ્ધાત્માનું સ્વરૂપ નહીં સમજીએ, નિર્ણય નહીં કરીએ, હેગે ઉપાદેયનું જ્ઞાન નહીં કરીએ, મુખ્ય ગૌણ કરીને સ્વરૂપની ઉર્ધ્વતા નહીં કરીએ, તો ભવિષ્યમાં પણ ત્રણ પર્યાય પૂરી થતા આ જીવ નિયમથી નિગોધમાં ચાલ્યો નથી. તો શું બે વાક્ય શું કીધા, સમજાયા બે વાક્ય? કે સિદ્ધો નું સુખ સિદ્ધો જ ભોગવે અને નિગોધ નું દુઃખ સિદ્ધો જ ભોગવે. ભોગવે કે જાણે? સિદ્ધો કેમ ભોગવે? અરે તો સુખ ભોગવે છે, ખ્યાલ આવે છે? તો એ સિદ્ધો જ જાણે, નરક ના દુઃખ ને સિદ્ધો જ જાણે, એટલે કેવળ જ્ઞાન જ જાણી શકે. એ નરક ના દુઃખ નું વેદન નારકી ને થાય, એ વેદન નારકી ને થાય, નિગોધ ના દુઃખ નું વેદન નિગોધ ને થાય, પરંતુ એનું જ્ઞાન કેવળ જ્ઞાન માં થાય. ખ્યાલ આવે છે? આપણને તો એની કલ્પના, ભલે કહું છું હજી ભોગવી ને આવ્યા છે તો પણ આપણે બધું, કારણ કે આપણે તો બહુ હોશિયાર છે ને, ખરાબ દિવસો તો ભૂલી જવાના. હમણાં તો બધું સારું છે ને, હમણાં તો સારું, હમણાં તો બધું અનુકૂળ છે, હમણાં તો પુણ્ય નો, હમણાં તો મનુષ્ય, હમણાં તો દેહ, હમણાં તો અનુકૂળ, હમણાં તો પરિવાર, હમણાં તો રૂપિયા પૈસા. બોલો, જલ્દી બોલો, ખ્યાલ આવે છે? પરંતુ જેના લક્ષ થી આપણે સુખ માનીએ છીએ, જેને આપણે પોતાના માનીએ છીએ, જેમાં આપણું અહમ ચાલે છે, જેમાં આપણું એકત્વપણું ચાલે છે, ખરેખર આપણને ભેદ જ્ઞાન ના ભાવના કારણે વાસ્તવિકતા ખબર નથી. એટલે અહીંયા પાંચ ભાવના માધ્યમથી ખરેખર તારો ભાવ કયો છે, વાસ્તવિક તારો ભાવ કયો છે, અને બીજા ભાવોનું વર્ણન જે આવ્યું છે કે જે થઈ રહ્યા છે, ખરેખર એનું સ્વરૂપ શું છે, એ ભેદ જ્ઞાન નું આખું આ ચેપ્ટર છે. ચલો, કેટલા અર્થ થયા? અરે બોલો, કયા કયા? હોવાપણું, ગુણ અને પર્યાય, અશુદ્ધ ભાવ. વેલ, હવે એક આપણે બોલીએ છીએ ને સ્વચતુષ્ટય, સ્વચતુષ્ટય એમાં આવે છે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર અને સ્વભાવ. તો એમાં પણ એક ભાવ શબ્દ આવે છે. સમજાય છે શું બોલું છું? સ્વચતુષ્ટયાત્મક જે વસ્તુનું બંધારણ છે, સ્વદ્રવ્ય એટલે હું જીવ દ્રવ્ય, મારું ક્ષેત્ર જેને આવડે ના બોલે, આવડે એ પણ છે, આ તો આવડવું જોઈએ, એટલે કહું છું કે બધા બોલે એમ, ખાલી ખાલી એક જણ ન બોલે એમ કહેવાનો ભાવ. અરે મારું ક્ષેત્ર શું છે બોલો, ક્યાં કેટલા કેટલા સ્કવેર ફીટ નું ઘર છે બોલો ભાઈ? 2000, 3000, 4000, 5000? અરે અસંખ્યાત પ્રદેશ એ મારું ક્ષેત્ર છે. ઘર, ઘર, ઘર ક્યાં છે? ઘર કેટલા છે? ઘર ભૂલ કરે અપના ઘર, જાને કિતનો કે ઘર તુજકો જાના પડા. કેટલા ઘર બદલ્યા કો? એ તો ગમે ને, ઘર બદલા, નવા નવા ઘર નહીં, શિફ્ટ શિફ્ટ, આપણે શું કહીએ, શિફ્ટ, મૂ મૂ, અરે ભૂલો, મૂ થવું ગમે કે નહીં, શિફ્ટ થવું ગમે કે નહીં. અરે ખરેખર જો તો આત્મા પોતાના અસંખ્યાત પ્રદેશને છોડીને ક્યારે પણ ક્યાંય પર ક્ષેત્રમાં આજ સુધી ગયો? કેટલી વાર જાય અમેરિકા બોલો માસી? અરે ઈઝી ક્વેશ્ચન પૂછ્યું છું, આમાં તો કઈ હાર નથી ને. અને જવાની ભાવના કેટલાને છે? એક ઈચ્છા છે. ભૂલો, જલ્દી બોલો, સમજો, આજ સુધી ખાલી જીવ નહીં, છ એ દ્રવ્ય પોતાના સ્વક્ષેત્રને, પોતાના સ્વઘરને, પોતાના પ્રદેશને છોડીને કોઈ પણ દ્રવ્ય કોઈ પણ ક્ષેત્રમાં આજ સુધી ગયો નથી. આ વસ્તુનું સ્વરૂપ છે ભાઈ, તે તારા અસંખ્યાત પ્રદેશને એક સમય માટે પણ છોડ્યો નથી. ખ્યાલ આવે છે? આપણને એમ થાય અહીંયા વયો ગયો, અહીંયા વયો ગયો, હવે અહીંયા જવું છે, હવે અહીંયા જવું છે, હવે અહીંયા જવું છે. પણ ખરેખર આપણી માન્યતામાં, આપણા વિશ્વાસમાં, આપણા જ્ઞાનમાં એનો નિર્ણય પાક્કો હોવો જોઈએ કે આજ સુધી મેં મારા અસંખ્યાત પ્રદેશને એક સમય માટે પણ છોડ્યા. ખ્યાલ આવે છે? તો હું જીવ દ્રવ્ય અને અસંખ્યાત પ્રદેશ એ મારું સ્વ ક્ષેત્ર. તમને ખ્યાલ છે જે પાંચ પરાવર્તન છે ને, પાંચ પરાવર્તન, એમાં દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન નો બંધ કેમ થાય છે? બોલો કેમ થાય છે? કેમ? કારણ કે સ્વક્ષેત્ર ની મહિમા ભૂલીને, સ્વક્ષેત્ર ને છોડીને, સ્વક્ષેત્ર નો વિશ્વાસ છોડીને આ જીવ ભલે પર માં ગયો નથી, પર ક્ષેત્ર માં, પરંતુ એના અભિપ્રાય માં નિરંતર પર ક્ષેત્ર ની જ મહિમા છે. શું ગ્રીનરી છે, વાહ! શું ગયું? અરે બોલો, શું પહાડ છે, શું પથ્થર છે, શું વોટરફોલ છે? બોલો બોલો જલ્દી. ગયો નથી ત્યાં? શું વાત કરો, અમે ટિકિટ ખર્ચીને ગયા, શું ગયો નથી? જઈને આવ્યા. ખરેખર વસ્તુ સ્વરૂપ થી ગયો નથી, પરંતુ અભિપ્રાય માં માયનું કે ગયો, માયનું કે જોયું, માયનું કે સારું છે, માયનું કે સરસ છે, વાહ બહુ સરસ બહુ સરસ, તથાસ્તુ. સમજાય છે? બહુ ગયું ને કર્ણાનિયો કે છે, બહુ ગયું ને. તો એવી કર્મ વ્યવસ્થાપન છે કે એવા કર્મ નો બંધ થાય અને પછી ત્યાં લટકતો રહે. બહુ ગયું તું ને જાણ પણ. એટલે ખરેખર અહીંયા સમજવાની વાત એ છે કે સ્વક્ષેત્ર ને ભૂલીને જે પણ જીવો પર ક્ષેત્રની મહિમા કરે છે એને નિરંતર ક્ષેત્ર પરાવર્તન નો બંધ થાય છે. નિરંતર ક્ષેત્ર પરાવર્તન નો બંધ થાય છે. ઘરની મહિમા, બાહ્યના જગ્યાની મહિમા, બાહ્ય ક્ષેત્રની મહિમા, નિરંતર પર ક્ષેત્ર પરાવર્તન નો બંધ થાય છે ભાઈ. અને પછી એટલે માટે કર્ણાની યોગમાં એમ કહેવામાં આવે છે કે આ જીવે કોઈ પણ એવું ક્ષેત્ર નથી કે ત્યાં અનંત વાર જન્મ્યો ને મર્યો ન હોય. સમજાય છે? તો સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર. બોલો કેટલા થયા વર્ષ, કેટલા પૂરા થયા? અરે બોલો કેટલા પૂરા થયા? પાછા પૂરા થાય ને તો જીવને ખુશી થાય. 50 થયા પછી એની પાછી પાર્ટી રાખે. સમજાય છે? અરે બોલો, પૂરા થયા. વ્યવહાર થી પણ અગર એમ કહીએ તો જે એક એક વર્ષ મનુષ્ય ભવનો પૂરો થાય છે અને મૃત્યુ તરફ આગળ વધી રહ્યો છે તો એ ખુશીની વાત છે કે ખેદની વાત છે? સમ્યક દર્શન થઈ ગયું હોય તો ખુશ થશે. કેમ ખબર છે? અરે સમજાય છે? શું કહું છું? સમ્યક દર્શન થઈ ગયું હોય તો ખુશ થશે અને સમ્યક દર્શન ન થયું હોય તો ખેદ કરજે. આ તો ઉલટું થાય છે. અને ખરેખર વસ્તુ સ્વરૂપ થી જો તો સ્વકાર. અરે કેવો છું હું? અનાદિ અનંત રેવા વાળો દ્રવ્ય છું. મારો ક્યારે જન્મ નહીં, જન્મું નહીં, મરતા નહીં, ઘટતા નહીં, બળતા નહીં, જન્મું નહીં, મરતા નહીં, ઘટતા નહીં. અગુરુ લઘુરૂપ ધ્રુવ જીવન, સહજ જીવન હમારા હૈ. નહીં જન્મું નહીં મર, અનાદિ અનંત રેવા વાળું. ચલ, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર, અને હવે જે આપણે વાત લેવાની છે એ સ્વભાવ. શું લેશું સ્વભાવ? બોલો શું લેશું સ્વભાવમાં? જલ્દી જલ્દી, સ્વભાવ, સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાર ભાવમાં, સ્વભાવમાં શું લેશું? સ્વભાવમાં શું લેશું? જલ્દી. ના ના, સ્વભાવમાં અહીંયા લેવાનું આત્મામાં ભરેલા અનંત 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 ગુણો. એ ખરેખર અહીંયા સ્વભાવનો અર્થ છે. એટલે માટે મેં આ વાત લીધી. સ્વભાવનો અર્થ શું છે? કે અનંત ગુણ. જો હવે આખું વાક્ય બોલું છું. હું જીવ દ્રવ્ય, હું અસંખ્યાત પ્રદેશી, હું અનાદિ અનંત, અને હું અનંત ગુણોથી ભરેલો અભેદ પેટ. ખાલી ખમ છું, ખાલી ઢોલ છું. બોલો જલ્દી, શેનાથી ભર્યો છું? રૂપિયા પૈસા ઘર કુટુંબ પરિવાર અરે ભર્યું 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 અમારું તો બધો સંસાર બોલો સેનાથી ભર્યા છે સેનાથી ભરેલો છું અનંત ગુણ અનંત શક્તિ અનંત સામર્થ્ય અનંત ધર્મો થી હું ભરેલો છું આ ઘર કુટુંબ પરિવાર રૂપિયા પૈસા સહયોગ બધું તો ક્યાંય રહી ગયું એ તો મારા અસ્તિત્વમાં જ નથી બોલો સ્વદ્રવ્યમાં છે સ્વક્ષેત્રમાં સ્વકારમાં સ્વભાવમાં સ્વચતુષ્ટયાત્મક જે મારી વસ્તુ છે જે હું છું ખરેખર હું આત્મ તત્વ છું જે આ સ્વચતુષ્ટયાત્મક મારું બંધારણ છે મને એકો આમાં કોઈ પણ પર સંયોગનો રંચ માત્ર પણ પ્રવેશ છે કે નહીં અરે બોલો હું જે બોલું છું સમજાય છે કે નહીં બધાને છે પ્રવેશ છે પ્રવેશ તો કે એક પરમાણુ માત્ર નો પણ પ્રવેશ તારા આત્મામાં નથી અને જે જીવ આ વાત નથી સમજતા આ ભેદ જ્ઞાન સ્વરૂપ નથી સમજતા અત્યંત અભાવ નથી સમજતા ભિન્નતા નથી સમજતા એ જીવ મોહ દ્વારા પર પદાર્થને પોતાનું માની અનંત દુઃખી થાય છે અને અનંત જન્મ મરણ કરે છે બસ આ સિમ્પલ થિયરી છે સમજાયું શું નથી સમજતા કે પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી હું નાસ્તિરૂપ છું અને સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી હું અસ્તિરૂપ છું આવા અસ્તિ નાસ્તિ નામના બે ધર્મ મારામાં છે કયા બે ધર્મ જોશથી બોલો કયા બે ધર્મ અસ્તિ ધર્મના કારણે હું મારા સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છું સમજાય છે અને નાસ્તિ નામના ધર્મના કારણે પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપે હું ક્યારે પણ થયો નથી આનંદની વાત છે કે નહીં જલ્દી બોલો જ્યારે પણ હું પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપે થયો જ નથી પર રૂપે હું ક્યારે થયો નથી પર ક્ષેત્રમાં ક્યારે ગયો નથી પર ભાવમાં ક્યારે ગયો નથી પર કાળમાં ક્યારે ગયો નથી કયો કાળ ચાલે છે હમણાં હા હુંડા અવસર ભૂમિકા ખ્યાલ આવે છે ચોથો અરે પાંચમો વારો અને કાળ કેવો છે બહુ ખરાબ છે કાળ બહુ ખરાબ છે એટલે કાર્ય હમણાં તો હવે અમે જશું વિદેશ ક્ષેત્ર અહીંયા બેઠા બેઠા કેવા નિદાન બંધો કરે છે હવે અહીંયાથી જશું વિદેશ ક્ષેત્ર વિદેશ ક્ષેત્ર જશું પછી ત્યાં કયો કાળ છે ચોથો કાળ એટલે ચોથા કાળમાં તો કાર્ય કેટલી વાર જઈ આવ્યા ચોથા કાળમાં કેટલી વાર જન્મ થયો ચોથા કાળમાં કેટલી વાર સિમંદર ભગવાન પાસે જઈ આવ્યા કેટલી વાર ઓમ ધ્વનિ સાંભળી બોલતા જ નથી તમે લોકો અરે કેટલી વાર મુનિભાઈના કેટલી વાર અગિયાર અંગનું જ્ઞાન કર્યું કેટલી વાર વ્રત આદિ અંગીકાર કર્યા કેટલી વાર ઉત્સર્ગ પરિષદ સહન કર્યા ય સાધન બાર અનંત સિયો તથપિ કછુ હાથ હજુ ન પડ્યા યમ નિયમ છે ને આખું યમ નિયમ સંયમ એકવાર એકચ્યુઅલી લેવા જેવું છે ખબર પડે આપણને કે આપણે પૂર્વમાં કેટલી વાર ધર્મના નામ પર સુખના નામ પર મોક્ષના નામ પર નિરાકુરતાની પ્રાપ્તિના નામ પર આપણે કેવા કેવા સાધનો કરીને આવ્યા તો પણ એક સમય માત્ર માટે આપણને સાચું સુખ પ્રાપ્ત થયું નહીં કેમ કેમ એનો ઉત્તર પણ કૃપાળુ દેવાય છે કેમ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાયું તે પદ નમુ શ્રી સદગુરુ ભગવાન આયકો કે નહીં ઉત્તર કે કેના કારણે દુઃખી થયો કે પોતાનું સ્વરૂપ પોતાનો ભાવ પોતાનો સ્વભાવ પોતાનું વાસ્તવિક સ્વરૂપ સમજ્યા વગર જીવ દુઃખી એટલે મારે ગુરુદેવશ્રીએ અતિથી આન્સર આપ્યો વર્તમાનમાં હું સ્વભાવ અપેક્ષાએ પરમાત્મા છું એમ નક્કી કર એમ નિર્ણય કર એવો અનુભવ કર અને માતાજીએ શું કીધું કે તને ક્યારે ન ગમે તો બધાના આન્સર આવી ગયા કે નહીં તને ક્યારે ના ગમે તો આત્મામાં ગમે કેમ કારણ કે આત્મા પરમાત્મા સ્વરૂપ છે અને એટલે માટે તું એ પરમાત્મા સ્વરૂપને ભૂલીને દુખી થયો છે અને સુખી થવું હોય તો સૌથી પ્રથમમાં પ્રથમ હું પરમાત્મા વર્તમાનમાં છું એમ નક્કી ખ્યાલ આવે છે અરે બધાને સમજાય છે વેરી તો શું કીધું આપણે પહેલો અર્થ ભાવનો ગોવાપણ બીજો અર્થ ગુણ અને પર્યાય ત્રીજો અર્થ અશુદ્ધ ભાવ ત્રીજો અર્થ ચોથો અર્થ શુદ્ધ ભાવ પાંચમો અર્થ સ્વભાવ વેરી ગુડ સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાર એક હોમવર્ક આપું અરે બોલો કરશો ખાલી હા પાડો કરશો પાકું રેઝ્યુમે બધા રેઝ્યુમે કરો શું કહેવાય એને હા સીવી શું કહેવાય બાયોડેટા બનાવશો ઘરે લઈને પોતાનું બનાવશો લખજો શુદ્ધાત્મ હે મેરા નામ માત્ર જાનના મેરા કામ મુક્તિ પૂરી હે મેરા ધામ મિલતા જહાં પૂર્ણ વિશ્રામ જહાં ભૂખ કા નામ નહીં જહાં પ્યાસ કા નામ નહીં હૈ છે બોલો એટલે લખજો આખું કે ખરેખર હું કોણ છું મારું સ્વરૂપ શું છે મારી ઉંમર કેટલી મારું ઘર શું મારું ક્વોલિફિકેશન શું મારા ગુણો શું એ બધું એકવાર બેસીને શાંતિથી લખજો અને લખીને નિર્ણય કરજો કે ખરેખર હું આ સ્વભાવ સ્વરૂપે છું આ જેને હું પોતાનું માનું છું એ ખરેખર મારું સ્વરૂપ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હવે શું કહીએ ખ્યાલ આવે છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે આચાર્ય કહે છે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે ખરેખર તું જેવો છે એવો તું પોતાને માનતો નથી અને જે રૂપ રંગ આ પૂતગલના છે એને તું તારા માને છે પણ એ ખરેખર તારું સ્વરૂપ આ પિંજરની એક દિન માટી થશે થશે કે નહીં એક દિન ને હમણાં તો નહીં ને આ પિંજરની એક દિન માટી થશે રાખ થઈને અંતે તોય ભૂલી જશે દેહ માર્યો છે દેહાતીત થવા આ પૂજગળનો કોઈ ભરોસો નથી તારા સતની સાધના કરજે સાધક આ સમયનો કોઈ ભરોસો નથી સમજાયું ખ્યાલ આવે છે સ્વભાવમાં શું લેવો કેવો છે સ્વભાવ બહુ કે ને કંજૂસ કે લોભી કે રાગી કે દ્વેષી કેવો છે સ્વભાવ બોલો જલ્દી સ્વભાવ કેવો છે સ્વભાવમાં શું લેવું અનંત ગુણોથી ભરેલો હું ગુણી આત્મા તત્વ જે આ બાહ્ય ઔદૈક ભાવ રાગાદી ભાવ એની ચર્ચા આવશે એ બધો મારો સ્વભાવ એ મારા પરિણામ એ મારું રૂપ મારું સ્વરૂપ છે જ નહીં સમજાય છે ખ્યાલ આવ્યો ચલો હવે આગળ એક અર્થ હજીને એક અર્થ લાસ્ટ આપણે જે ચર્ચા કરવાની છે જે પાંચ ભાવ ભાવ શબ્દ ચાલે છે ને તો જીનાગમમાં ભાવ આ પાંચ પ્રકારના કીધા છે કયા પાંચ પ્રકારના ભાવ શબ્દ અહીંયા ભાવ છેલ્લો અર્થ ભાવ જે આપણે પ્રકરણ લેવાના છે એમાં પાંચ પ્રકારના ભાવ જીનાગમમાં કીધા છે સૂત્ર દેખાય છે તમને કયા ગ્રંથનું છે આ સૂત્ર વેરી ગુડ કોને લખ્યું તત્વા સૂત્ર વેરી ગુડ કઈ ભાષામાં લખ્યું સંસ્કૃત સંસ્કૃત ભાષામાં માત્ર આ સૂત્ર ની રચના ઉમા સ્વામી આચાર્ય દેવે કહી પછી આપણે જે આ ટીકા છે એ ટીકા કોને લખી છે ખબર છે રામજી બાપુજી આની ઉપર આખી આટલી મોટી ટીકા લખી છે અદભુત ટીકા છે ટીકા અગર તમે વાંચો તો બહુ ફંડામેન્ટલ આપણા ક્લિયર થશે ચલો આ સૂત્ર વાંચીએ ઓપ્શમે ચાઈકો ભાવો मिश्रस्व जीवस्व स्वतत्व मोदयी पारिणामी कौच छे सूत्र औपशमीक्षायिको भावो मिश्रस्व जीवस्व स्वतत्व मोदयी पारिणामी कौच आ छे सूत्र हवे आमा पांच भावोना नाम आया जे क्रम आयो नाम अने एक क्रम आ रीते ज आनो क्रम केम छे एनी पाछळ पण एक कारण छे कारण हुं तमने हमणां कहुं छुं पहला तो पांच भावना नाम आजे आपणे याद करवाना छे बहु अद्भुत प्रकरण छे आ गुरुदेवजीना प्रवचनमां आ बधा भावोनी खूब चर्चा आवे छे घणा जीवो शायोपशमिक भावमां बहु कन्फ्यूज छे शायोपशमिक भावनुं स्वरूप ज नथी खबर कारण के शायोपशमिक भावना भेद ज नथी खबर એટલે મને શાયોપશમિક ભાવ કોને કહેવાય એનું શું સ્વરૂપ છે કેટલા ભેદ છે કેવી રીતના લેવું સમજવું કઈ ખબર નથી પડતી કન્ફ્યુઝન થઈ જાય છે એટલે માટે આપણે એક બોર્ડ ઉપર પણ આપણે આખો આ વિષય બહુ સરસ રીતે ક્લિયર કરી ખ્યાલ આવે છે હવે સૌથી પહેલા શું આવ્યું ઔપશમિક ભાવ પહેલો ભાવ પાંચ નામ બોલું છું કોને કોને ખ્યાલ છે ખાલી હાથ ઉપર કરજો બહુ બધાને ખ્યાલ છે ચલો વેરી ગુડ કયો ભાવ છે પહેલો ઔપશમિક ભાવ પછી ઔપશમિક શાયિકો એટલે કે શાયિકો બીજો ભાવ કયો શાયિકો બોલો બધા વેરી ગુડ પહેલો ભાવ ઔપશમિક બીજો ભાવ શાયિકો ઔપશમિક શાયિકો મિશ્ર 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 એટલે શાયોપશમિક બહુ સરસ છે શાયોપશમિક ભાવનું સ્વરૂપ એકવાર હું બોર્ડ ઉપર ખાલી એના 18 ભેદ કેટલા ભેદ છે શાયોપશમિક ભાવના 18 ભેદ છે એ 18 ભેદમાં થોડા ગોટાળા થાય છે બસ બીજું કાંઈ નથી ખબર પડે છે બધાને પણ ખાલી એ ભેદ એકવાર સમજશો ને તો બહુ ક્લિયર થઈ શાયોપશમિક ભાવના કેટલા ભેદ છે ઔપશમિક ભાવના લખો સાથે જ લખી નાખો ઔપશમિક ભાવના કેટલા ભેદ છે બે ભેદ કેટલા બોલો બધા વેરી ગુડ પછી કયો લખો શાયિક ભાવના કેટલા ભેદ છે 9 ભેદ છે ટોટલ 53 થવા જોઈએ 53 થવા જોઈએ કેટલા થવા જોઈએ 53 થવા જોઈએ ઓકે બોલો સૌથી પહેલા આપણે કયો ભાવ લીધો ઔપશમિક આખો ડાયાગ્રામ કરીને હું તમને ઔપશમિક ભાવના ભેદ પણ સમજાવું ઔપશમિક સમ્યક્ત્વ કોને કહેવાય ઔપશમિક ચારિત્ર કોને કહેવાય ક્યારે હોય કેટલો કાળ રહે શું થાય એમાં કર્મમાં શું થાય આખી થિયરી સમજો સમજવી છે કે પછી થોડું પાસ પાસ લઈ લઉં પાક્કું નેક્સ્ટ ટાઈમ થી બોર્ડ ઉપર પાક્કું વેરી ચલો તો બે ભેદ કયા થયા કોના થયા ઓપ્શન શાયિક ભાવના 9 ભેદ પછી શાયોપશમિક ભાવના 18 ભેદ એના પછી ઔદૈક ભાવ સમજાય છે ઔદૈક ભાવના 21 ભેદ કેટલા ભેદ છે 21 ભેદ નું સ્વરૂપ સમજવાનું છે ખ્યાલ આવે છે બહુ સરસ છે એનું સ્વરૂપ પણ ઔદૈક ભાવના 21 છે અને છેલ્લું પારિણામિક ભાવ પારિણામિક ભાવના કેટલા ભેદ છે એકે ભેદ નથી 3 ભેદ છે બોલો જલ્દી જલ્દી 3 ભેદ છે પારિણામિક ભાવના 3 ભેદ છે એની પણ આપણે વિસ્તારથી ચર્ચા પારિણામિક ભાવના કેટલા ભેદ છે 3 ભેદ છે ખ્યાલ આવે છે એક અપેક્ષા એ આપણે કહીએ કે ભેદ નથી પરંતુ જીના ગમમાં એના 3 ભેદ આવ્યા છે એ 3 ભેદની પણ આપણે ચર્ચા કરી મને ખબર છે આ વિષય થોડો થિયરી પણ છે આમાં પરંતુ મને એકવાર આ વિષય અહીંયા ખરેખર લેવો છે એકવાર ક્લિયર થઈ જાય સમજાય છે આપણે બહુ વિસ્તારમાં નહીં જઈએ પણ જ્યાં આપણે લાગે કે વિસ્તાર કરવા યોગ્ય છે તે આપણે જરૂરથી વિસ્તાર કરીએ ચલો શાયોપશમિક ભાવના વેરી ગુડ 18 ભેદ પારિણામિક ભાવ ઔદૈક ભાવ અને શાયિક ભાવ અને ઔપશમિક ભાવ કેટલા થયા ટોટલ 53 આ 53 ભેદ 53 ભેદ ભાવ માત્ર જીવના છે જીવ સિવાય બીજા કોઈ દ્રવ્યમાં આ ભાવ જોવામાં આવતા આટલું સમજાયું બરાબર હવે હું પાંચ વાક્ય બોલું છું ચલો આગળ વિષય વધારું છું પાંચ વાક્ય બોલું છું જોજો હવે પાંચ વાક્ય પારિણામિક ભાવ વગર કોઈ પણ જીવ ન હોય રૂપાબેન યાદ છે, થઈ ગયું છે આ બધું. પારિણામિક, યાદ રાખજો હેતલબેન, પાંચ વાક્ય બોલવાના છે તમારે. પારિણામિક ભાવ વગર કોઈ જીવ ન હોય સંસારમાં કે જેટલા વિશ્વમાં જીવો છે, નિકોસ થી લઈને સિદ્ધ પરમાત્મા સુધી જેટલા પણ જીવો છે એ બધા જીવોમાં આ પારિણામિક ભાવ છે. હોય હોય જ, આના વગર કોઈ જીવ ન હોય. એટલે જ્યાં જીવ છે ત્યાં પારિણામિક ભાવ છે, અને જ્યાં પારિણામિક ભાવ છે ત્યાં નિયમથી જીવ છે. ખ્યાલ આવે છે? એટલે પહેલું વાક્ય શું થયું? પારિણામિક ભાવ વગર કોઈ જીવ. ખ્યાલ આવ્યો પહેલું વાક્ય? ખ્યાલ આવ્યું? પારિણામિક ભાવ વગર કોઈ જીવ નો, સંસારી હોય કે સિદ્ધ હોય, બધા જીવો પારિણામિક ભાવ સ્વભાવી છે. હવે એની વ્યાખ્યા, એનું સ્વરૂપ, એની મહિમા, એનું મહત્વ, એ બધું આપણે વિસ્તારથી સમજશું. આખો એક લેક્ચર પારિણામિક ભાવમાં આપણે લઈશું. ખ્યાલ આવ્યો? તો પહેલું વાક્ય શું કહ્યું? પારિણામિક ભાવ વગર કોઈ. બીજું વાક્ય, ઔદ્યોગિક ભાવ વગર. ઔદ્યોગિક ભાવ વગર કોઈ પણ સંસારી જીવ ન હોય. કોણ તમને ખ્યાલ આવશે? ખ્યાલ આવે છે? ઔદ્યોગિક ભાવ વગર કોઈ પણ સંસારી જીવ નો. થોડું પેશન્સ રાખજો, થોડું મારી સાથે રહેજો, તમને ખરેખર બહુ મજા આવશે. થિયરી પણ આવશે, સાથે સાથે પ્રેક્ટિકલ પણ આવશે. આનંદ પણ કરશું અને સિદ્ધાંતોને પણ સમજશું. આ એવો વિષય છે, એટલે ખરેખર થોડો સાથ આપજો, બહુ મજા આવશે. બે વાક્ય કયા થયા? પારિણામિક ભાવ વગર. સાથમાં એટલું ખાલી આપવાનું છે કે બોલવાનું. ખ્યાલ આવે છે? બોલજો, બોલશો તો મજા આવશે, બોલશો તો યાદ રહેશે, બોલશો તો પાર્ટિસિપેશન લાગશે. ને તો એમ થશે ચાલો પત્યો કલાક હવે, એવું નહીં કરતા. આપણી વાત છે, ગુરુએ 45 વર્ષ મહેનત કરીને આપણી સામે આ એક એક સિદ્ધાંતોને મૂક્યા છે. ખૂબ ભાવથી, ખૂબ કરુણા ભાવથી, અકારણ કરુણા. શ્રી મંદરે, હું એ ગાયા વગર તો નહીં રહું. એવરી સન્ડે એક પેરેગ્રાફ તો ગાવાનો નિયમ છે. ગાશો મારી સાથે? બે વાક્ય થયા છે, ત્રણ બાકી છે, એની વચ્ચે ગાવશું હેતલબેન, એટલે બે પાકા થઈ જાય. શ્રી મંદર સંદેશ સુનાને આયે છે, હે ભરત ક્ષેત્ર કે ભવ્ય જગાને આયે હે. હે જીવ રાજ જીન રાજ બતાને આયે હે, આપકો ભાયે હૈ શુદ્ધ ભૂત સંગીત, આપકો ભાયે હે. કુંડ કુંડ કે નંદન વંદુ ધોય બિરિયા, કુંડ કુંડ કે નંદન વંદુ ધોય બિરિયા, શાંતિ સુધા ઘર સાગરે ગુરુ ધોય બિરિયા, વસ્તુ સ્વરૂપ બતા ગયે ગુરુ દોય બિરિયા, વસ્તુ સ્વરૂપ બતા ગયે ગુરુ દોય બિરિયા. ઓકે, ત્રીજું. બે વાક્ય યાદ રહ્યા? તમે કહેશો તમે ગાઓ છો, વચ્ચે અમને બોલાવો છો, પાછું ગાવાનું કહો, પાછું વાક્ય બોલો, પાછું યાદ રાખવાનું કહો, કેટલું કરીએ? અરે કરો ભાઈ, ચલો બોલો જલ્દી. બે વાત બહુ સરસ. બીજું વાક્ય, કોઈ સંસાર, ઔદ્યોગિક ભાવ વગર કોઈ સંસારી. આમાં કયા જીવો આવશે? કયા જીવ આવશે પહેલા ગુણસ્થાન થી લઈને 14મા ગુણસ્થાન સુધીના જીવ આવશે કારણ કે અરિહંત ભગવાન ને પણ એક ઔદૈક ભાવ છે જેનું નામ છે અસિદ્ધત્વ નામનો ઔદૈક જે આપણે ભેદ ભણશું ને ઔદૈક ભાવના કેટલા ભેદ છે ઔદૈક ભાવના એક સાયો ક્ષમિક ના અઢાર પારણામિક ના ત્રણ ઔપશમિક ના અને સાયો ક્ષમિક ના અને નવ સાયિક ના નવ સાયો ક્ષમે પાછું પૂછ્યું મેં સાયિક ના નવ વેરી તો બે વાક્ય થઈ ગયા હવે ત્રીજું વાક્ય શાયોપશમિક ભાવ વગર શાયોપશમિક ભાવ વગર કોઈ છદમસ્ત જીવ નો ખ્યાલ આવે છે છદમસ્ત એટલે કે પહેલા ગુણસ્થાન થી લઈને 12મા ગુણસ્થાન ના જીવો ને છદમસ્ત કહેવાય કયા ગુણસ્થાન થી કયા ગુણસ્થાન ના જીવો છદમસ્ત પહેલા થી 12મા ગુણસ્થાન ના જીવો ને છદમસ્ત કહેવાય અને 12મા ગુણસ્થાન ના જીવો સુધીના બધા જીવો ક્ષાયોપશમિક ભાવ સહિત છે હવે હમણાં થોડુંક નહીં સમજાતું હોય કારણ કે ક્ષાયોપશમિક ભાવનું સ્વરૂપ કદાચ ન ખબર હોય એના ભેદ ન ખબર હોય એના પ્રભેદ ન ખબર હોય પણ બધું ખબર પડે એક પાછો પાકું રાખજો કે એવરી સન્ડે આવો એક પણ સન્ડે ગુટલી મારી તો સમજાય છે ચલો વાંધો નહીં જોઈ લેજો શાયિક ભાવ વગર કોઈને ખ્યાલ છે શા બહુ સરસ શાયિક ભાવ વગર કોઈ પણ અરિહંત અને સિદ્ધ જીવોનો ખ્યાલ આવે છે અરિહંત ભગવાન જેટલા પણ છે ઢાઈ દ્વીપમાં હમણાં વર્તમાનમાં વિદેહ ક્ષેત્રમાં જેટલા પણ અરહંત ભગવાન વિચરે છે એ બધા શાયિક ભાવ સહિત છે અને સિદ્ધાલયમાં શું સિદ્ધ જો આ તો સિદ્ધાલયમાં જેટલા પણ સિદ્ધ ભગવાન છે એ બધા શાયિક ભાવ સહિત છે આ ખરેખર ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે જયારે હું તમને બોર્ડ ઉપર એક એક ચાર્ટ સમજાવીશ ને ડ્રો કરીને ખ્યાલ આવે છે તમને બહુ મજા આવશે અમે તો આવી રીતે ભણ્યા છે ખ્યાલ આવે છે જો હવે છેલ્લું વાક્ય ચાર થઈ ગયા ખેતરબેન બોલવાના છે હા પાંચ ચલો જલ્દી ચાર થઈ ગયા પાંચમું વાક્ય શું છે પાંચમું વાક્ય ઔપશમિક ભાવ બહુ સરસ ઔપશમિક ભાવ વગર શું કીધું અરે વાહ કોણ બોલ્યું બેલાબેન અરે વેરી ઔપશમિક ભાવ થઈ ગયો છે ને વિષય એક્ચ્યુઅલી જૂના મંદિરમાં થયો તો ઉપર ટેરેસ ઉપર ખ્યાલ આવે છે ઘણા બધા વિષયો થઈ ગયા છે કઈ વાંધો નહીં જો સાંભળો ઔપશમિક ભાવ વગર ધર્મની શરૂઆત નથી ઔપશમિક ભાવ વગર ધર્મની શરૂઆત હવે સમજાવીશું તમને ઔપશમિક ભાવમાં શું થાય કર્મમાં શું થલ પાથલ થાય જીવોના પ્રણામનું નિમિત્ત પામીને શું થાય એ બધી ચર્ચા આપણે વિસ્તારથી કરવાની છે પાંચ વાક્ય થઈ ગયા પાંચ ભાવના નામ થઈ ગયા અને એના ભેદ 53 એ પણ થઈ ગયા ત્રણ પોઈન્ટ થયા પાંચ ભાવના નામ જલ્દી ઔપશમિક શાયિક શાયોપશમિક ઔદૈક અને પાંચ સૌથી ઓછા હવે ક્રમ આ સૂત્ર નું ક્રમ કેમ આવી રીતના છે સૌથી ઓછા જીવો ઔપશમિક ભાવ વાળા એના કરતા વધારે ના 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 ઔપશમિક શાયિક એના કરતા વધારે શાયિક ભાવ વાળા જીવો એના કરતા વધારે શાયોપશમિક એના કરતા વધારે ઔદૈક અને એના કરતા વધારે પણ આવી રીતના છે હવે એ પણ સમજાવીશ કેમ કેવી રીતના એ પણ કઈ સૌથી ઓછા ઓપ્શન સૌથી ઓછા સૌથી વધારે થઈ ગયું સૌથી ઓછા સૌથી વધારે સૌથી ઓછા કેમ એ કઈ તમને ખાલી હમણાં સૂત્ર જે આચાર્ય દેવે લખ્યું છે એ સૂત્ર નું લખવાનું કારણ આ રીતે છે સૌથી ઓછા એના કરતા વધારે 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 જીવો એ રીતે સૂત્ર ની રચના થઈ છે સમજાય છે અરે હાજી વેરી ગુડ સૌથી ઓછા થોડા શબ્દો થી ફેમિલિયર થજો એ પણ આપણે કરશું સૌથી ઓછા સૌથી વધારે ઔપશમિક કરતા વધારે જીવો ઔપશમિક શાયિક એના કરતા વધારે શાયોપશમિક એના કરતા વધારે ઔદૈક એના કરતા વધારે પાના. ખ્યાલ આવે છે? આનું પણ આપણે કારણ જોયું. અરે પારિણામિક ભાવ વાળા જીવો સૌથી વધારે સંખ્યા સંખ્યા ભેદ પ્રભેદ ની વાત નથી કરતી, સંખ્યા. એ પારિણામિક ભાવ વાળા જીવો સૌથી વધારે અને ઔપચારિક ભાવ વાળા જીવો સૌથી ઓછા. બધા બધા જ આવી ગયા ને, નિકોટ થી લઈને સિદ્ધ પરમાત્મા સુધીના બધા જીવો પારિણામિક ભાવ સહિત. હમણાં આપણે છે કે નહીં પારિણામિક ભાવ સહિત? અરે આપણા અંદર માં પારિણામિક ભાવ છે કે નહીં? હોય જ, હોય જ. અરે છે તો ખરો, પારિણામિક ભાવ અંદર માં છે તો ખરો, પરંતુ એ પારિણામિક ભાવ નો એક સમય માટે પણ વિશ્વાસ નથી. કારણ કે પારિણામિક ભાવ ની સાથે સાથે એક ભાવ ચાલે છે, જે ભાવ નો આપણને નિરંતર વિશ્વાસ છે. કયો ભાવ? ઔદૈહિક ભાવ. વિસ્તાર થી આપણે ધીરે ધીરે ચર્ચા કરીએ. પાંચ વાક્ય આવી ગયા. પાંચ વાક્ય, પારિણામિક ભાવ વગર કોઈ જીવ ન હોય. એના પછી ઔદૈહિક ભાવ વગર કોઈ સંસારી ન હોય. એના પછી સાયોક્ષમિક ભાવ વગર કોઈ છદ્મત ન હોય. એના પછી શાયિક ભાવ વગર કોઈ આર્યંત અને સિદ્ધ ન હોય. અને ઔપચારિક ભાવ વગર ધર્મ ની શરૂઆત ન થાય. વાહ, વેરી ગુડ. જોરદાર તાલી પોતપોતામાં. ગુડ ગુડ, કેચ કરો છો. થોડું થિયરી છે, થોડાક શબ્દો પણ નવા કદાચ કોઈક માટે હોઈ શકે એટલે. પણ નેક્સ્ટ ટાઈમ હું આખું બોર્ડ ઉપર ડ્રો પહેલાથી જ કરી લઈશ, એટલે તમારી સામે આખો એક વિષય. હવે આપણે પાંચ મિનિટ છે મારી પાસે, ચાર મિનિટ છે. ઓકે, હું એક તમને ચાર્ટ મારી પાસે જે છે ખાલી તમને એક ચાર મિનિટમાં કહું છું. જો ચાર્ટ કેવી રીતના બનાવવાનું, ત્રણ કોલમ બનાવવાની છે. એકચ્યુઅલી મારે બનાવવો જોતો તો આજે પણ રહી ગયો, નેક્સ્ટ ટાઈમ તમને બનાવીને બતાવે. ત્રણ કોલમ બનાવો. સૌથી પહેલા લખો કર્મની અવસ્થા. ત્રણ કોલમ ખાલી કહું છું તમને, કર્મની અવસ્થા. બીજી કોલમ લખો જીવના ભાવ. હેડિંગ, હેડિંગમાં શું લખવાનું? કર્મની અવસ્થા, જીવના ભાવ. અને ત્રીજી કોલમ લખો કે કર્મમાં શું થાય. જીવના ભાવ પ્રમાણે કર્મમાં શું થાય એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જીવના ભાવ અને કર્મ વચ્ચે છે. કયો સંબંધ નથી? બહુ કયો સંબંધ છે? પ્રજ્ઞાબેન બોલો. વેલ, કયો સંબંધ નથી? પ્રજ્ઞાબેન કહે છે મને પૂછ્યો છો અને મારી સામે તો જોતા નથી. હું બોલું કે નથી એ ખબર પડે, તમે બધું ખબર પડે છે, બોલો છો. ચલો, સમજાયું શું કીધું? ત્રણ કોલમ કઈ કઈ? કર્મની અવસ્થા, જીવના ભાવ અને એ ભાવના નિમિત્તે કર્મમાં શું થાય. ચલો જલ્દી જલ્દી આપણે ફિલ કરી લઈએ કોલમ. બહુ સરસ. ચલો પહેલા લખો કર્મની અવસ્થામાં આપણે શું બોલવાનું. કર્મની અવસ્થામાં આપણે બોલવાનું ઉપશમ. કર્મની અવસ્થા આવે ત્યારે બોલવાનું ઉપશમ. અને સામે જીવનો ભાવ, તો જીવનો ભાવ જ્યારે આવે ત્યારે બોલવાનું ઔપશમિક. કર્મની અવસ્થામાં ઉપશમ બોલવાનું. અરે સમજાય છે? જો અગર તમે ખરેખર અગર સાચે અગર બહુ ડિટેલમાં કરવું હોય તો આપણે આ વિષય કરીએ ને, એટલે તમે એકદમ હા બોલો 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 બોલો. શું ડિટેલમાં કરવું છે? વેરી ગુડ. ચલો, કર્મની અવસ્થામાં શું બોલવાનું? ઉપશમ. અને જીવનો ભાવ શું બોલવાનું? ઔપશમિક ભાવ. હવે ત્રીજી કોલમ શું લખી? કર્મમાં શું થાય એટલે ઉપશમ. ઉપશમ કર્મની અવસ્થામાં શું લખ્યું? ઉપશમ. એટલે ત્રીજા કોલમમાં લખો ઉપશમ એટલે કર્મનું નીચે. નીચે એટલે પાછું ઉપર નીચે એટલે સમજો, કર્મનું ઉપશમિત થવું. એટલે જેટલો સમય, સાંભળજો સાંભળજો, જેટલો સમય જીવની પર્યાયમાં ઔપશમિક ભાવ ચાલે છે, હું સમજાવીશ ઔપશમિક ભાવ કોને કહેવાય. અને જેટલો સમય ઔપશમિક ભાવ જીવની પર્યાયમાં ચાલે છે એટલો જ સમય કર્મ, એ સંબંધીના જે કર્મ છે એના રિલેટેડ જે કર્મ છે એ કર્મ બધા નીચે ઉપશમિત થઈને શાંત પર્યાય, એનો ઉદય નહીં આવે. ક્ષય નથી થયા, વયા નથી ગયા, અભાવ નથી થયો, અકર્મ નથી થયા, પરંતુ એ જીવ સાથે નીચે શાંતિથી બેઠા છે. કેવા થઈ ગયા છે? અરે કેવા થઈ ગયા છે? ઉપશમિત થઈ ગયા છે.
કેવા થઈ ગયા છે ઉપશમિત અને ઉપશમિત થયા એમાં નિમિત્ત કોણ જીવનો ઉપશમિત ભાવ આ કેવું છે પોઈન્ટ સમજાયો પોઈન્ટ સમજાયો કયો ભાવ જીવનો ઉપશમિત ભાવ અને ત્યારે કર્મનું શું થયું ઉપશમ એટલે એટલો સમય શું થશે એ કર્મનો ઉદય નહીં આવે કર્મ ફળ નહીં આપે અનુદય એને કહેવાય અનુદય દશા ચાલે છે કેવી દશા ચાલે છે અનુદય દશા હવે આપણે જયારે સમજશું ને કે ઔપશમિક ભાવ એટલે શું એના ભેદ શું થાય છે આખું સમજશું ત્યારે આપણને ખરેખર એક પિક્ચર ક્લિયર થશે કે ખરેખર શું બને કેટલી અદભુત વ્યવસ્થા છે આપણે શું સિદ્ધાંત ભણ્યા છે બે દિવસથી શું ભણી રહ્યા છે કરવું પડે નહીં અને થયા વગર રહે નહીં એનું નામ સહજ સમજાય છે કરવાપણાના ભાવથી કરવા જશો તો થશે નહીં અને અકર્તા સ્વભાવની દ્રષ્ટિ લઈને બેસશો તો થયા વગર રહેશે પહેલું કોલમ સમજાવી શું લખ્યું પહેલી કોલમમાં ઉપશમ કર્મની અવસ્થામાં શું બોલવાનું હું એટલે આ કહું છું કારણ કે પછી હવે પાંચ છ અઠવાડિયા આ જ બધા શબ્દો આવશે કન્ફ્યુઝ નહીં થઈ જતા એટલે આ ચાર્ટ બનાવીને આપી દઉં છું ઘરે રિવાઇઝ કરજો કોણ કરીને આવશે ક્યારે એટલે નેક્સ્ટ સન્ડે સવારના ખોલશો બુક એવરીડે આ ટેબલ રિવાઇઝ કરજો ઓકે પહેલી કોલમ ઉપશમ ને જીવની અવસ્થા ઔપશમિક ભાવ શું બોલવાનું ઔપશમિક અને કર્મમાં કર્મનું દબાવવું ઉપશમિત થવું અનુદય શબ્દ બધા બોલું છું કારણ કે હું બોલીશ પછી ત્યારે અનુદય 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 એટલે એટલો ટાઈમ ઉદયમાં જેટલો ટાઈમ ઔપશમિક ભાવ પર્યાયમાં ચાલે બીજી કોલમ ઉદય બીજી કોલમ જલ્દી ઉદય ઉદય કર્મમાં શું લખવાનું ઉદય અને જીવમાં શું લખવાનું ઔદયિક ભાવ પહેલા બે કોલમ ફિલ કરો બે કોલમ પહેલી બે ત્રીજી કોલમ ક્ષયોપશમ કર્મમાં શું લખવાનું ક્ષયોપશમ અને જીવમાં ક્ષયોપશમિક ભાવ સમજાય છે ઉદય ઔદયિક ભાવ ક્ષયોપશમ ક્ષયોપશમિક ભાવ ઉપશમ ઔપશમિક ભાવ સમજાય છે ખ્યાલ આવે છે લખી લો પછી જો ચોથું ચોથું ક્ષય કર્મમાં શું લખવાનું ક્ષય અને જીવમાં શું લખવાનું શાયિક ભાવ જીવમાં શું લખવાનું શાયિક ભાવ હવે પાંચમામાં શું લખશો પાંચમામાં શું લખશો કોણ મને કહે છે પાછળથી બોલો મેલાવેલ હા તો કર્મમાં શું લખશો અરે વાહ વેરી શું લખશો કર્મ નિરપેક્ષ એટલે કે પહેલી કોલમમાં શું લખશો કર્મની અપેક્ષા રહિત થવા વાળો ભાવ પારિણામિક ભાવ એની વ્યાખ્યા શું છે એક લાઈનમાં અગર કહીએ તો પૂરું કરું છું શું છે એની વ્યાખ્યા કર્મોપાધી નિરપેક્ષ ભાવ એટલે કર્મની અપેક્ષા વગર નિરપેક્ષ ભાવ એને કહેવાય પારિણામિક ભાવ તો એમાં કર્મ સાથે પારિણામિક ભાવને કોઈ સંબંધ નથી થઈ ગયું બે કોલમ હવે પહેલી કોલમમાં ત્રીજી કોલમમાં શું લખ્યું પહેલા કર્મનું ઉપશમિત એટલે દબાવ પછી ઉદયમાં શું લખશો ત્રીજી કોલમમાં શું લખશો ઉદયમાં એટલે કર્મનું ફળ આપવું ઉદય એટલે શું ફળ આપવું ફળ એનું ફળ મળવું ઉદય આપણે કે નહીં કર્મનો ઉદય આવ્યો આપણે બોલીએ કે નહીં કર્મનો શું આવ્યો ઉદય એટલે ફળ આપવું પછી ક્ષયોક્ષમમાં શું લખશો નેક્સ્ટ ટાઈમ હું તમને પાછું આ કહીશ ઓકે ક્ષયોક્ષમમાં શું લખશો ક્ષયોક્ષમમાં થોડો ક્ષય થોડો ઉદય થોડો ઉપશમ ત્રણે ક્ષયોક્ષમમાં ક્ષય ઉદય અને ઉપશમ નેક્સ્ટ ટાઈમ આપણે આને ક્લિયર કરશું જરાય કન્ફ્યુઝ નહીં થાય ઓકે અને ક્ષયમાં શું લખશો કે કર્મનો અભાવ અને પારિણામિકમાં કર્મોપાધી આ થોડી ક્લાસનું જે ચાર્ટ છે એ ફાસ્ટ ગયું છે મને ખબર છે ચિંતા નહીં કરતા આ બધી જ વાત નેક્સ્ટ ટાઈમથી એકદમ વિસ્તારથી આવશે કન્ફ્યુઝ નહીં થતા ઓકે હું આ ચાર્ટ બનાવીને વોટ્સઅપ ઉપર પ્રીતિ ભાભી તમને મોકલી દેશે બધાને એટલે તમારી સામે આ ચાર્ટ ઓકે આ ચાર્ટ બનાવીને તમને એક બે દિવસમાં મોકલી દેશે એટલે જરાય ચિંતા નહીં કરતા વિશેષ ચર્ચા આપણે કરીએ છેલ્લું શું એટલે પારિણામિક ભાવ પારિણામિક ભાવ એટલે કર્મોપાધી નિરપેક્ષ કર્મની ઉપાધિથી નિરપેક્ષ ભાવ છે એટલે ના એને કર્મના ઉદયની ઉપશમની ક્ષયની ક્ષયોપશમની કોઈની અપેક્ષા નથી એવો નિરપેક્ષ ભાવ એને કહેવાય પારિણામિક ભાવ. કયા કર્મના ઉદયથી આપણે પારિણામિક ભાવ છે? કયા કર્મના ઉદયથી આપણે જીવ છે? બોલો.
અરે બોલો.
નહીં ને, કોઈ કર્મના ઉદયથી આપણે જીવ છે? ના, આપણે તો સ્વભાવથી જીવ છે. સ્વભાવથી જીવ છે એટલે એમાં કોઈ પણ કર્મનો ઉદય, કયા કર્મનો ક્ષય થાય તો આપણે જીવ થઈએ? બોલો જલ્દી, સમજાય છે? કયા કર્મનો ક્ષયોક્ષમ થાય તો આપણે જીવ બની રહીએ? નહીં ને, કયા કર્મનો ઉપશમ થાય તો આપણે જીવ થઈએ? ના, એટલે જીવને, સ્વભાવને, આત્માને, ધ્રુવ સ્વભાવને, ભગવાન આત્માને કોઈ પણ કર્મની અપેક્ષા નથી. સિદ્ધ ભગવાનને કેટલા કર્મ છે કે જીવ છે? અને હમણાં કયા કર્મના કારણે જીવ છે? કયા કર્મના કારણે શુદ્ધ છે, નિત્ય છે, ધ્રુવ છે, અનંત ગુણો છે? કયા કર્મના કારણે આપણામાં અનંત ગુણો છે? અરે બોલો. તો કે કોઈ પણ કર્મના કારણે આપણે નથી, આપણે આપણાથી છે, આપણે આપણા સ્વભાવથી છે, આપણે આપણી સામર્થ્ય છે, આપણે આપણા સ્વરૂપથી છે, અને સ્વરૂપ અકૃત્રિમ છે, એ પારનામિક ભાવ છે, એને કોઈએ બનાવ્યો નથી, એને કોઈ હણી નહીં શકે, એમાં કોઈ પ્રવેશી નહીં શકે, એમાંથી કઈ જઈ નહીં શકે, એમાં કઈ આવી નહીં શકે, એવો અનાદિ અનંત એક રૂપ રેવા વાળો સિદ્ધ સમાન અનંત ગુણોથી ભરેલો સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવાત્મ પરમ પારનામિક ભાવ કર્મોપાધિ નિરપેક્ષ તારણ પરમાત્મા વર્તમાનમાં હું સિદ્ધ સમાન શુદ્ધ આત્મા. કેટલું ઢીલું છું આવ્યું, હું તો કેટલું મોટું વાક્ય બોલ્યું. ખ્યાલ આવે છે? અરે છું તો જોતી બોલો કે આ ખરેખર હું વર્તમાનમાં આવો છું. એ છું જોતી બોલતો ને તો રાગ રાગ દ્વેષ આદિ ભાવો બધા છું, છું માં આવી જાઓ એટલે બધું છું. એવી ભાવના સાથે આજનો વિષય નિજ નિધિ
બતાવી વાણી માત કો વંદના શતવાર ઇસિયે જિન વાણી માત કો વંદના શતવાર.
બોલો. અમ ભક્તોને મૌન ઇન્દ્રામાંથી જગાવનારી, સંતારસનું પાન કરાવનારી, અનેકાંતમય નિત્ય બોધિની દ્વાર દશાંગી પરમકારી જિનવાણી માત નો